ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે સમય, વાસ્તવિકતા અને માનવતાના પાયાના સવાલો પૂછે છે.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ એમિલી સેન્ટ જ્હોન મેન્ડલની ખૂબ જ વખણાયેલી કૃતિ સી ઓફ ટ્રેન્ક્વિલિટી વિશે.
અને આ કોઈ મતલબ સામાન્ય સાયન્સ ફિક્શન નથી.
ના, જરાય નહીં. મેન્ડલની ખાસિયત જ એ છે, તે મોટા વૈજ્ઞાનિક વિચારોને, જેમ કે સમયયાત્રા કે સિમ્યુલેશન થિયરી, એને ખૂબ જ અંગત અને ભાવનાત્મક માનવીય વાર્તાઓ સાથે ગૂંથી લે છે.
એમની જે અગાઉની નવલકથા હતી સ્ટેશન 11, એની જેમ જ.
હા, બરાબર. ત્યાં પણ આપત્તિ અને આશાની વાત હતી, પણ અહીં કેનવાસ એમ કહી શકાય કે ઘણો મોટો છે. આ વાર્તા લગભગ 500 વર્ષના સમયગાળામાં ફેલાયેલી છે.
500 વર્ષ? તો આટલા મોટા સમયગાળાને એક સાથે બાંધનારું તત્વ શું છે? કોઈ એક ઘટના?
હા, વાર્તાનો પાયો એક અત્યંત રહસ્યમય ઘટના પર ટકેલો છે. એક એવી વિચિત્ર ઘટના જે અલગ અલગ સદીઓમાં અલગ અલગ લોકો સાથે બને છે.
અને લેખિકા એને અનોમલી કહે છે, ખરું ને?
હા હા, અનોમલી. જાણે વાસ્તવિકતાના સંગીતમાં કોઈ બેસૂરો સૂર વાગી ગયો હોય. એક ક્ષણ માટે બધું જ થંભી જાય છે.
કેવો અનુભવ હોય છે?
જે પણ વ્યક્તિ આનો અનુભવ કરે છે એની સાથે એક સરખું જ બને છે. એક ક્ષણ માટે ઘોર અંધારું છવાઈ જાય, આસપાસનો બધો જ અવાજ બંધ થઈ જાય, અને
પેલું વાયોલિનનું સંગીત.
બરાબર, વાયોલિનનું એક અત્યંત કરુણ પણ મધુર સંગીત સંભળાય, અને સાથે સાથે એવો આભાસ થાય જાણે તેઓ કોઈ વિશાળ રેલવે સ્ટેશન કે કોન્સર્ટ હોલમાં ઊભા હોય.
વાહ, આ અનુભવ એટલો તીવ્ર છે કે તે વાસ્તવિકતા પર જ સવાલ ઊભો કરી દે. તો ચારો, આજની આપણી ચર્ચા આ કોયડાની આસપાસ જ ફરશે. આપણી પાસે 3 અલગ અલગ સદીના 3 લોકો છે
જેમણે એક જ અશક્ય ઘટનાનો અનુભવ કર્યો છે.
તો આ કોયડો કેવી રીતે ઉકેલાશે? ચાલો પહેલા સાક્ષીને મળીએ.
આપણી યાત્રા શરૂ થાય છે 1912માં એડવિન સેન્ટ એન્ડ્રુ સાથે. એડવિન બ્રિટિશ ઉમરાવ પરિવારનો એક યુવાન છે, પણ ખબર છે એ પોતાના વર્ગના બીજા લોકો જેવો નથી.
થોડો અલગ છે.
હા, સંવેદનશીલ છે, વિચારશીલ છે. એક સાંજે ડિનર પર તે બ્રિટિશ સામ્રાજ્યવાદ પર થોડી ટિપ્પણી કરે છે, અને આ અવિવેક બદલ એના પરિવારજનો એને
દેશ નિકાલ કરી દે છે.
હા, કેનેડાના જંગલોમાં મોકલી દે છે.
અને અહીં લેખિકા પહેલી વાર એ થીમ રજૂ કરે છે જે આખી નવલકથામાં ગુંજતી રહેશે, પોતાના સમય અને સમાજથી વિખૂટા પડી ગયેલા માણસની એકતા.
બરાબર, અને એ જ એકલતામાં કેનેડાના એ ગાઢ જંગલમાં એની સાથે પેલી ઘટના બને છે.
એ જ અંધારું, એ જ સંગીત.
હા, તે એટલો ગભરાઈ જાય છે કે તેને લાગે છે કે તેને કોઈ માનસિક ભ્રમણા થઈ છે. એ સમજી જ નથી શકતો કે એની સાથે શું થયું. આ અનુભવ તેના જીવનનો એક વણુકેલ્યો કોયડો બની જાય છે.
અને આ કોયડો લગભગ એક સદી સુધી વણુકેલ્યો જ રહે છે, જ્યાં સુધી 2020માં એક સ્ત્રી આકસ્મિક રીતે તેની બીજી કડી શોધી નથી કાઢતી.
અહીં આપણને મરેલા કેસલર મળે છે, અને રસપ્રદ વાત એ છે કે આ પાત્ર મેન્ડલની બીજી નવલકથા ધ ગ્લાસ હોટેલમાંથી આવે છે.
મને એ વાતની હંમેશા નવાઈ લાગી છે કે લેખિકાએ પોતાની જૂની નવલકથાનું પાત્ર અહીં કેમ પાછું આણ્યું હશે. શું તેનો કોઈ ખાસ હેતુ છે?
બહુ સારો સવાલ છે. આ મેન્ડલની લેખન શૈલીનો એક સુંદર હિસ્સો છે. તે દર્શાવે છે કે તેમની બધી વાર્તાઓ જાણે એક જ બ્રહ્માંડનો ભાગ છે. મિરેલા અહીં ભૂતકાળ અને ભવિષ્યને જોડતી કડી બને છે.
કેવી રીતે?
તે એક કાર્યક્રમમાં સંગીતકાર પોલ સ્મિથનો એક વિડીયો જુએ છે, અને એ વિડીયોમાં પોલ પણ એ જ કેનેડાના જંગલમાં એ જ ઓનોમોલીનો અનુભવ કરતો દેખાય છે
જે એડવિને 1912માં કર્યો હતો.
બરાબર, એ જ.
તો હવે આ માત્ર એક વ્યક્તિગત ભ્રમણા નથી રહી, આ એક પેટર્ન છે, એક પુનરાવર્તિત થતી ઘટના જે હવે તો રેકોર્ડ પણ થઈ છે. અને આ જ પેટર્ન આપણને ભવિષ્યમાં લઈ જાય છે ત્રીજા સાક્ષી પાસે.
હા, હવે આપણે 200 વર્ષનો કૂદકો મારીએ છીએ. વર્ષ 2203માં આપણે ઓલિવ વેલિનને મળીએ છીએ,
જે ચંદ્ર પર રહે છે.
હા, ચંદ્ર પરની એક વસાહતમાં રહેતી પ્રખ્યાત લેખિકા છે. તેણે મેરિયન બેડ નામની એક નવલકથા લખી છે જે એક વૈશ્વિક મહામારી વિશે છે અને પૃથ્વી પર સુપરહિટ થઈ છે.
ઓલિવનું પાત્ર, ખબર છે મને, લેખિકાનું પોતાનું પ્રતિબિંબ લાગ્યું. સ્ટેશન 11 પણ એક મહામારી પર આધારિત હતી અને ખૂબ સફળ થઈ હતી. ઓલિવ પણ પ્રસિદ્ધિના બોજ અને પરિવારથી દૂર રહેવાનો સંઘર્ષ અનુભવે છે.
તમે બિલકુલ સાચા છો. જાણે લેખિકા કલાકાર હોવાના અનુભવ પર જ ટિપ્પણી કરી રહી હોય. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ઓલિવની નવલકથામાં એક દ્રશ્ય છે જ્યાં એક પાત્ર સ્પેસપોર્ટ પર એ જ અનોમલીનો અનુભવ કરે છે.
આ તો અદ્ભુત છે.
અને જ્યારે એક ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવે છે કે આ વિચાર ક્યાંથી આવ્યો, ત્યારે તે કહે છે કે તેણે વર્ષો પહેલા પોલ સ્મિથનો એ જ જૂનો અસ્પષ્ટ વિડીયો જોયો હતો અને તેના પરથી પ્રેરણા લીધી હતી.
એટલે કલા કેવી રીતે અજાણતા જ બ્રહ્માંડના ઊંડા સત્યોને ઉજાગર કરી શકે છે, ભલે કલાકારને પોતાને તેની જાણ ન હોય. જાણે ઓલિવનું સર્જન એ સત્યને પકડવાનું એક માધ્યમ બની ગયું.
બરાબર.
તો હવે આપણી પાસે ત્રણ અલગ અલગ બિંદુઓ છે, 1912, 2020 અને 2203. આ ત્રણેયને જોડવા માટે હવે એક તપાસનીશની જરૂર છે.
અને તે તપાસનીશ છે ગેસ્પરી જેક્સ રોબર્ટ્સ, જે વર્ષ 2401માં રહે છે.
ભવિષ્યમાં પણ ઘણું આગળ.
હા, તે ટાઈમ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા માટે કામ કરે છે. આ સંસ્થાનું કામ સમયના પ્રવાહને સ્થિર રાખવાનું છે, અને તેમનું માનવું છે કે આ અનોમલી એ વાતનો પુરાવો છે કે તેમનું આખું અસ્તિત્વ
એક કમ્પ્યુટર સિમ્યુલેશન છે.
હા, અને આ ઘટના એ સિમ્યુલેશનમાં આવેલી એક ખામી, એક ફાઇલ કરપ્શન છે.
અહીંથી વાર્તામાં સિમ્યુલેશન થિયરીનો મુખ્ય વિચાર પ્રવેશે છે, પણ મેન્ડેલ તેને આપણે એક ગેમમાં છીએ એવા ક્લિશેથી આગળ લઈ જાય છે. તે પૂછે છે કે જો આપણું અસ્તિત્વ કૃત્રિમ હોય તો શું આપણી લાગણીઓ અને આપણા સંબંધો પણ ખોટા છે?
એ જ મુખ્ય પ્રશ્ન છે, અને ગેસ્પેરીનું કામ આ ખામીની તપાસ કરવાનું છે. તેને એક કડક નિયમ આપવામાં આવ્યો છે.
કયો નિયમ?
ભૂતકાળમાં જાઓ, નિરીક્ષણ કરો, પણ ક્યારેય કોઈ પણ સંજોગોમાં દખલગીરી ન કરો.
અને આ જ નિયમ તેની નૈતિક કસોટી બને છે.
બરાબર. તે સમયમાં પાછો જઈને એડવિન અને ઓલિવને મળે છે, પણ તે જેમ જેમ તેમની સાથે વાત કરે છે તેમ તેમ તેઓ તેના માટે માત્ર ડેટા પોઈન્ટ્સ નથી રહેતા,
તે તેમનામાં જીવંત મનુષ્યોને જુએ છે.
હા, સંવેદનશીલ મનુષ્યોને. અને આ સહાનુભૂતિ જ તેને બળવાખોર બનાવે છે,
ખાસ કરીને ઓલિવના કિસ્સામાં.
હા, જ્યારે તે ઓલિવને મળે છે ત્યારે તેને ખબર હોય છે કે ઓલિવના સમયમાં એક ભયંકર મહામારી આવવાની છે જે લાખો લોકોનો જીવ લેશે.
અને તે પોતાની જાતને રોકી નથી શકતો.
ના, તે ખૂબ જ ચાલાકીથી સીધું કહ્યા વગર ઓલિવને ચેતવે છે કે તેણે બને તેટલું જલ્દી પોતાના ઘરે ચંદ્ર પર પાછા જતું રહેવું જોઈએ.
તેનું આ નાનકડું કૃત્ય ઓલિવનો જીવ બચાવી લે છે.
બરાબર. અને આ એક ખૂબ જ સુંદર વિચાર છે કે એક ભાવહીન સિસ્ટમ સામે સૌથી મોટો બળવો એ દયાનું એક નાનકડું કૃત્ય છે.
તો ગેસ્પરીએ નિયમ તોડ્યો, પણ તે રહસ્ય વિશે શું શોધે છે? શું આ ખરેખર સિમ્યુલેશનમાં આવેલી કોઈ ખામી છે?
આ જ વાર્તાનો સૌથી મોટો અને એમ કહું તો કાવ્યાત્મક ઘટસ્ફોટ છે. ગેસ્પરી તેની બહેન ઝોઈ સાથે મળીને તારણ કાઢે છે કે આ કોઈ ખામી કે ગ્લિચ નથી.
તો પછી શું છે?
આ સિમ્યુલેશનના નિર્માણનો પડઘો છે.
નિર્માણનો પડઘો?
હા, પેલું વાયોલિનનું સંગીત અને વિશાળ હોલનો આભાસ એ વાસ્તવિક દુનિયામાંથી, એટલે કે ભવિષ્યમાંથી આવતો અવાજ છે. તે એક ક્ષણનો પડઘો છે જ્યારે કોઈ એકલાવયા વૈજ્ઞાનિકે આ સિમ્યુલેશનની સ્વિચ ઓન કરી હતી.
વાહ, તો આ વિનાશની નિશાની નથી પણ સર્જનની નિશાની છે. જ્યારે મેં પહેલી વાર વાંચ્યું કે આખી વાર્તા એક સિમ્યુલેશન હોઈ શકે છે, ત્યારે મને સાચું કહું તો થોડી નિરાશા થઈ હતી. લાગ્યું કે આ તો એક જાણીતો ટ્વિસ્ટ છે.
ઘણા એવું વિચારે છે,
પણ લેખિકાએ જે રીતે તેને માનવતા અને આશા સાથે જોડ્યું તે ખરેખર અદ્ભુત હતું.
બિલકુલ. આ જ્ઞાન ગેસ્પરીને હતાશ નથી કરતું, પણ વધુ હિંમતવાન બનાવે છે. તે સમજે છે કે જો તેનું જીવન સિમ્યુલેટેડ પણ હોય તો પણ તેની અંદર કરાયેલા દયાના કાર્યોનું પોતાનું સ્વતંત્ર મૂલ્ય છે.
અને એટલે તે ફરીથી નિયમ તોડે છે.
હા, તેને ખબર પડે છે કે જો તેણે ઓલિવને મહામારીથી ન બચાવી હોત તો તેનું મૃત્યુ થોડા સમય પછી એરપોર્ટ પર છત તૂટી પડવાથી થવાનું હતું.
એટલે તેને ફરીથી બચાવે છે.
હા, આ વખતે વધુ ખુલ્લેઆમ. તે સમયમાં પાછો જઈને ઓલિવને એરપોર્ટ પરથી બહાર કાઢી લે છે અને તેનું જીવન બચાવે છે, એ જાણવા છતાં કે આ પછી તે પકડાઈ જશે.
અને તે પકડાય છે.
હા, પણ વાર્તા અહીં પણ એક કરુણ અને સુંદર વળાંક લે છે. તેની બોસ અરેટા તેના પર ક્રૂર સજા કરવાને બદલે દયા બતાવે છે.
તે ગેસ્પરીને તેની યાદશક્તિ ભૂંસી નાખવાને બદલે એક તક આપે છે.
હા, પોતાનું બાકીનું જીવન જીવવા માટે કોઈ પણ સમય અને સ્થળ પસંદ કરવાની તક.
અને ગેસ્પરીની પસંદગી એ આખી વાર્તાના હૃદયને સ્પર્શી જાય છે.
બૂજ તે ઓલિવના બાળપણના શહેર પાસે 20મી સદીના અંતમાં એક શાંત જીવન જીવવાનું પસંદ કરે છે.
અને અંતે આપણને ખબર પડે છે
તે ગેસ્પેરી એ જ વૃદ્ધ દયાળુ માણસ બને છે જેણે વર્ષો પહેલાં બાળપણમાં ઓલિવની તૂટેલી સાયકલ ઠીક કરી આપી હતી. તે કોઈ મોટો હીરો નથી બનતો, પણ એક અનામ જીવનમાં બીજાને મદદ કરીને પોતાની શાંતિનો સાગર એટલે કે સી ઓફ ટ્રેન્ક્વિલિટી શોધી લે છે.
આ નવલકથા આપણને ઘણા ગહન વિચારો પર મનન કરવા મજબૂર કરે છે. પહેલો તો એ જ કે સિમ્યુલેશનમાં જીવાયેલું જીવન પણ જીવન જ છે.
બરાબર, જીવનનો અર્થ અનુભવમાં છે, તેના મૂળમાં નહીં. આપણી લાગણીઓ, આપણા સંબંધો, આપણી પસંદગીઓ, એ બધું વાસ્તવિક છે, ભલે આપણું વિશ્વ કૃત્રિમ હોય.
અને બીજો વિચાર છે જોડાણનો. આ વાર્તામાં સમય કોઈ સીધી નદી જેવો નથી, પણ એક જાળા જેવો છે.
હા, એડવિનનો 1912નો અનુભવ, ઓલિવનો 2203નું નવલકથા અને ગેસ્પેરીનો 2401નો બળવો, બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.
આપણા નાનામાં નાના કાર્યોની અસર સમયના પ્રવાહમાં ક્યાંય સુધી પહોંચી શકે છે.
બિલકુલ.
આખરે આ વાર્તા એવું સૂચવે છે કે બ્રહ્માંડના મોટા અને જટિલ જવાબોની શોધ આપણને ઘણીવાર સરળ અને સહજ માનવીય સત્યો તરફ પાછા લઈ જાય છે.
અને કોઈ પણ વાસ્તવિકતામાં, ભલે તે સિમ્યુલેટેડ હોય કે નહીં, સૌથી પ્રભાવશાળી કાર્ય દયાનું એક નાનું કૃત્ય છે, જેનો પડઘો સમયના સાગરમાં હંમેશા ગૂંચતો રહે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.